તારીખ 12/1/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 793 794 અને 795 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 465
સત્યને વિકૃત રૂપે જોતા નથી, જેને સમજણની સાથે સાથ આડોળાય છે તે સત્ય જાણવા છતાં સત્યથી પ્રતિકૂળ વલણ રાખે છે. સત્યને જાણીને સત્યને અનુકૂળ થવું એ સરળતા છે. સરળતાનું પ્રકરણ ચાલી રહ્યું છે અને સત્યને જાણવા છતાં તેનાથી પ્રતિકૂળ વલણ રાખવું એ અસરળતા છે, ઊંધાપણું છે, આત્માને અત્યંત નુકસાનકારક છે. વિતરાગ માર્ગ છે એટલે નિર્દોષ માર્ગ છે. નિર્દોષ પરમ તત્વ આત્મા, એની પ્રાપ્તિનો ઉપાય પણ નિર્દોષતા છે. નિર્દોષતાથી નિર્દોષ તત્વ સિધાય છે. દોષ દ્વારા નિર્દોષ તત્વની સાધના થાય એ બની શકતું નથી. તેથી એમ કહ્યું કે જેને આત્મા પામવો છે, જેને વિતરાગ માર્ગમાં આવવું છે, તે જીવ તો સત્યનો ખોજી હોય, સત્યનો શોધક હોય અને તે સત્યને શોધીને સત્યને જ અનુસરે અને તેમાં જરા પણ આડું આવું પોતાના અભિપ્રાયને અનુકૂળ કરવા માટે કાંઈ પણ આડું આવું ન વિચારે કે ન કરે. પૂર્વ સંસ્કાર સત્યથી વિરુદ્ધ જતા હોય તો પણ એ પૂર્વ સંસ્કારને મિટાવવાનો પ્રયાસ કરે. વિપરીત એવા પૂર્વ સંસ્કારને દ્રઢ કરવાનો પ્રયાસ ન કરે. જીવને અનાદિથી વિપરીત સંસ્કાર છે. સત્ય સામે આવે તો જ્ઞાન સમજી શકે એવી જ્ઞાનમાં ઉઘાડરૂપ શુદ્ધતા છે, એ સુવિધા છે. આત્મામાં એ સગવડ છે કે મિથ્યા દ્રષ્ટિનું જ્ઞાન પણ સામે સત્ય આવે તો આ સત્ય છે ને આ અસત્ય છે એમ સમજી શકે. હવે વલણ કઈ બાજુ લઈ જવું, સત્યની મુખ્યતા કરવી, સત્યની પ્રધાનતા કરવી, સત્યનો આદર કરવો, આવું જો એ વલણ અપનાવે તો પૂર્વ સંસ્કાર ઘૂસાય, એની બહુ શક્તિ નથી. પણ એ તો કસોટી ચલાવ ચડાવવી જોઈએ કે એને આદરતા નિર્દોષતા થાય છે, રાગાદી વધે છે કે રાગાદી ટળે છે, રાગાદીનો અભાવ થવાનું એ કારણ છે કે એ આચરણ કરીને નક્કી કરે. આગમથી તો મળે પણ આગમથી કદાચ ન પણ મળે. બધા આગમ એના હાથમાં એ જ વખતે આવી જાય અને એમાંથી એનો જ મુદ્દો જ્યાં એની સમસ્યા હોય એ જ પોઈન્ટ એને જોવા જાણવા મળે એવું તો કાંઈ ન બને. તો એને કરવું શું? એ વાતને પ્રયોગમાં મૂકવી, અમલમાં મૂકવી અને આચરણની કસોટી એ ચડાવીને નક્કી કરવું કે આમાં પ્રયોજનભૂત કાર્ય સધાય છે, રાજાજી ઘટવાનું કારણ બને છે કે વધવાનું કારણ બને છે. વાત આ છે. રાજાજી મંદ થાય છે, ઘટતા નથી પણ મંદ થાય છે. રાગની મંદતા થવી એક વાત છે, સમ્યક પ્રકારે અભાવ થવો બીજી વાત છે. અનંત વાર રાગાદિની મંદતા કરી છે, અભાવ કરી શકતો નથી. રાગની મંદતા શું મિથ્યાત્મની મંદતા પણ થઈ છે. જૈન દર્શનમાં આવ્યો ઉતરાગ દેવ ગુરુ શાસ્ત્રને સ્વીકાર્યા, જૈનાગમ ભણ્યા, છતાં મિથ્યાત મંદ થયું, અભાવ નથી. પાછો અભાવ ન થયો તો મિથ્યા જ પાછો દ્રઢ પણ થઈ ગયો. એટલે રોગ પણ નાશ પામે તે કામનું છે. રોગ થોડો મંદ પડે, તીવ્રતા ઘટીને મંદતા થાય તો એથી સંતોષ પકડવા જેવું નથી. નિર્દોષ પરમાત્મ તત્વ, રાગ રહિત તત્વ, એનું જો નિશ્ચય થાય, જ્ઞાનમાં એનો નિશ્ચય થાય, યથાર્થ નિશ્ચય થાય, તો એનાથી વિરુદ્ધ સ્વભાવ એવા જે કોઈ પણ પ્રકારના રાગાદી ભાવો, મંદ રાગના ભાવો, એ પણ એને પ્રતિકૂળ છે એમ સમજાય જ ના રહે. અથવા એનો ત્યાગ થતા, અભાવ થતા ધર્મ થાય છે એ વાક્ય સમજાય છે. ઓછા સમજે એટલે એની કિંમત ઓછી નથી પણ ઉલટાની વધારે છે. સોનું તોલામાં ગળાય ને હીરા કેરેટમાં ગળાય, એની પ્રાપ્તિ ઓછી છે તો કિંમત વધારે છે. પ્રાપ્તિ હજાર જેટાને ચારવા વાળો ઘરવાળ એક હોય છે. હવે હજાર ઘેટાની બુદ્ધિનો સરવાળા બરાબર એક ભરવાડની બુદ્ધિનો જેટલો થાય કે ન થાય? કેટલા ઘેટાના બુદ્ધિનો સરવાળો એક ભરવાડ જેટલો થાય? એ રીતે તો એનો તોલ ન થાય. આ જગતમાં બુદ્ધિવાળા તો જીવો હોય છે, પણ એ બુદ્ધિ સત્યને અનુસરે છે કે અસત્યને અનુસરે છે એના ઉપર એનું મૂલ્ય છે. બુદ્ધિનું મૂલ્ય નથી પણ બુદ્ધિ કઈ બાજુ કામ કરે છે એનું મૂલ્ય. દ્રવ્યંગી 11 અને 9 પૂર્વ ભણે એની બુદ્ધિમાં શું ખામી? ઉઘાડમાં શું ખામી છે? ઉઘાડ પર જેટલો થઈ શકે એટલો છે સદમસ્તનો. મમત્વ કરે નિજ સ્વરૂપમાં એ રહી જાય છે. કહેવાથી શું મળે? પરિણામમાંથી કામ થાય છે, કહેવાથી તો કામ થતું નથી. કહેવાની આવશ્યકતા પણ શું છે? જે પરિણમે છે એને કહેવાની શું આવશ્યકતા છે? એથી એને કઈ લાભ નથી. બીજા જાણે કે બીજા ન જાણે એની સાથે લાભ નુકસાન કોઈ નથી પરિણમ. અને કદાચ કહે તો એ પરિણમનાર તો બીજાની કરુણાર કહે છે કે એને વિશ્વાસ આવે, કહેનાર ઉપર વિશ્વાસ આવે ને આસ્થાથી એના વચનને અંગીકાર કરે. એટલા માટે કોઈ વાર કહે, પરિણમનાર પણ કોઈ વાર કહે તો એમાં એટલો જ હેતુ હોય છે, પોતાનું મહત્વ બતાવવાનો પણ એમાં હેતુ હતો. સત્ય જ્ઞાનની સમક્ષ આવ્યા પછી પણ સત્ય બાજુનું વલણ ન થાય તો એ આત્માને હિત કરવામાં એ વલણ કામ નહીં કરે, ચાલશે નહીં, એટલે કાર્યગત નહીં થાય. વળી આ માર્ગ એવો છે અથવા સત્ય એવું છે કે એમાં અસત્ય કાંઈ સમાતું નથી. જેમ આંખમાં પણું સમાતું નથી પણ કદાચ સમાઈ જાય તો પણ સત્યમાં તો કાંઈ સમાયું નથી. આ વિશેષતા છે. ખાસ કરીને થોડું પણ એમાં બાંધછોડ કરવાનું વલણ અપનાવવામાં આવે છે ને એને ડાપણ માનવાનું આવે છે. ભાઈ સત્યની પકડ કરો પણ હવે કઈક બાંધછોડ કરો તો કઈક ઠીક રહે. સામા પક્ષ વાળાને પણ બાંધછોડ થી થોડી શાંતિ સંતોષ થાય માટે કઈ બાંધછોડ રાખવી એ સિદ્ધાંતમાં ચાલતું નથી. સિદ્ધાંતમાં તો પાય ભાર પણ કોઈ જતું કરે નહીં. સત્યના સંરક્ષણ કરવા વાળા, સત્યને ગ્રહણ કરવા વાળા, સત્યનું પાલન કરવા વાળા, સત્યનો પક્ષ કરવા વાળા સિદ્ધાંતમાં તો એ પાય ભાર પણ જતું કરે નહીં. એની સરળતા છે, અસરળતા નથી. કોઈ એમ કહે કે તમે સરળતાની વાત કરો છો તો પછી જતું કરો, સિદ્ધાંતમાં જતું કરવાનો પ્રશ્ન હતો. એવી રીતે સરળતાનો ગેરલાભ લેવા કોઈ માગે તો પણ એ વાત સત્યને એમ નથી. સત્યનો એક પ્રકાર સમજો, અસત્યના પ્રકાર પોતામાં ઉભા થતા હોય તો એ સત્ય સાથે મૂંઝવણી કરવી, કેમ કે એ પોતાને પ્રયોજનભૂત છે. પણ પોતાને લાગુ ન પડતા હોય તો સત્યથી જેટલા અન્યથા પ્રકાર છે તે અસત્ય છે એવું ગમે ત્યારે પણ સમજાયા વિના નહીં રહે. એક સાચા હીરાની પરખ આવી પછી ખોટા કેટલી જાતના આવે છે કે આવા ન હોય તે બધા ખોટા, એમ થાય કે નહીં થાય? એટલે બધા સમજવા માટેના પ્રયત્નમાં સમય ગુમાવવો એવું જરૂરી નથી. પણ પોતામાં જે પ્રકારની ભૂલ થતી હોય અને જે સત્યથી પ્રતિકૂળ હોય એને તો બરાબર એને પોતાનું પ્રયોજન સમજીને સમજી લેવી જોઈએ. શાસ્ત્રમાં બધી વાત એક જ જીવને લાગુ પડે એવું નથી, એમ નથી કે બધું બધી જ વાત એક જીવને લાગુ પડે. પણ શાસ્ત્ર તો શાસનમાં અનેક પ્રકારની યોગ્યતાવાળા જીવોને સામે રાખીને અનેક પ્રકારે વાત કરી છે. તેમાં પાત્રજી પોતાની ભૂલ ક્યાં થાય છે, પોતાનું પ્રયોજન ક્યાં સ્પર્શે છે, પોતાને શું લાગુ પડે છે એ વાત એ પાત્ર જીવ છે એની નજરમાં આવી જાય છે. અને ત્યાં એ પોતાને યોગ્ય લાગે તેવો એટલે કે સત્યને અનુકૂળ ફેરફાર કરવાનો પ્રયત્નવાન થાય છે. એમ પોતાનો સુધાર પોતાથી કરે છે. આ રીતે કાર્ય તો પોતાનો સુધાર કરવાનું છે. કેટલા પ્રકાર છે એ જાણવાનું પ્રયોજન નથી, પણ પ્રયોજન પોતાનો સુધાર કરવાનું છે. જાણવું, ઘણું જાણવું, બહોળું જાણવું, બધું જાણવું એ કોઈ પ્રયોજનનો વિષય નથી, એનાથી લાભ પણ નથી. અને ઘણું જાણ્યું હશે તો બીજાને કહેવા થશે, સમજાવવામાં કામ આવશે. બીજા એમ જાણશે કે આ બહુ જાણે છે અને બહુ સમજાવી શકે છે. એટલા માટે પણ જાણવું જરૂરી નથી, એ અનર્થનું નુકસાનનું કારણ થશે. કેમ કે એમાં બીજાના કારણે એને જ્ઞાન પ્રાપ્તિ કરી છે, બીજા માટે જ્ઞાન પ્રાપ્તિ કરી છે, પોતા માટે એને કરી નથી. એ સ્વલક્ષ ચૂકાઈ જશે. અને કોઈ પણ પરલક્ષી જ્ઞાનમાં સત્યને જાણવાથી પણ લાભ થતો નથી. દ્રવ્યબિંદીની સત્ય નથી જાણતા એવું નથી, પણ પરલક્ષી જ્ઞાનમાં જાણે છે. જાણવું અને સ્વલક્ષી જ્ઞાનમાં જાણવું, સ્વલક્ષ પૂર્વક જાણવું તે પોતાને માટે યોગ્ય છે. પરલક્ષી જ્ઞાનમાં તો બધું જાણવાનું આવે તો પણ એને પોતાને એ લાભનું કારણ નહીં થાય. પોતાને તો એ કામમાં નહીં આવે, માત્ર એ ધારણા અમુક કાળ પર્યંત રહે છે, પછી એ વિસ્મૃત થઈ જાય છે. તેથી એ સ્મૃતિ પણ વિસ્મૃતિ છે એમ કહેવામાં આવે. ભાવિનેથી જ્ઞાની એમ જુએ છે કે અત્યારે એને શાસ્ત્રની ધારણા સત્ય આમ છે એમ ધારણા થઈ છે જ્ઞાનમાં કે આમ સાચું છે, પણ એ તો એની માત્ર સ્મૃતિ છે. એ જેને એ વિસ્મૃતિ રૂપે જુએ છે, સ્મૃતિ પણ એની વિસ્મૃતિ જ છે. અત્યારથી જ એને વિસ્મૃતિ ગણી છે. કેમ કે એનો લક્ષ પર ઉપર છે, સ્વ ઉપર એનું લક્ષ નથી. ભવિષ્યમાં વિસ્મૃત થઈ જ છે. એ અત્યારે જ જોવે છે કે આ પરલક્ષી જ્ઞાનની ધારણા છે, અત્યારે ધાર્યું છે એ ભૂલી જશે. અથવા ખરે વખતે એ સત્યની પ્રતિ જશે ત્યારે એને સત્ય ધાર્યું તો ક્યાં જોયું, એ પણ એને કામમાં આવ્યું નહીં. ચાલતો ચાલે છે પ્રતિકૂળ, એટલે એ વિસ્મૃત થઈ ગયું કે નથી થઈ ગયું.
ભવિષ્યમાં જે સત્સંગ થવાના હોય ભાવિ નહીં, અત્યારે સત્સંગ
હોય. હા, ભાવિ નહીં થી પૂજ્ય છે. દ્રવજીન ભાવિ નહીંથી પૂજ્ય છે. ભાવજીન પણ પૂજ્ય છે અને દ્રવજીન પણ ભાવિ નહીંથી પૂજ્ય છે. અનુભવ પ્રકાશ દેવ નો અધિકાર એ જૂઠો છે. જ્ઞાન અધિકાર, દેવ અધિકાર, જ્ઞે અધિકાર એવા અધિકાર બન્યા છે. આ સ્થાપનાના નિમિત્તથી ત્રણેય કાળમાં ત્રણ લોકમાં ભવ્ય જીવો ધર્મ સાધે છે, તેથી સ્થાપના પરમ પૂજ્ય છે. આમ અપેક્ષિતા બાંધીને વાત કરું, સ્થાપના પરમ પૂજ્ય. દ્રવજીન દ્રવજીવ છે તે પણ ભાવ પૂજ્ય છે, માટે ભાવિ નહીં પૂજ્ય છે. આટલા અનુભવ પ્રધાન ગ્રંથ છે. ભાવજીન સમોસરણ મંડિત અનંત ચતુષ્ટ યુક્ત ભવ્યને તારે દિવ્યધનેથી ઉપદેશ આપી સાક્ષાત મોક્ષ માર્ગની વર્ષા કરે એવા પરમાત્માને ભાવજીન કહીએ છીએ. જે ભાવે જીન થઈ ગયા તેને ભાવજીન કહીએ, જેનું દ્રવ તીર્થંકરનું છે તે દ્રવજીન છે. તે ભાવિ નહીં થઈ પૂજ્ય છે. આ સ્થાપનાના અધિકારમાં આ વાત લીધી છે. આ તો શાસ્ત્રમાંથી નીકળે છે, ન નીકળે તો એ પ્રશ્ન નથી. યોગસારનું પદ આગળ ટાંક્યું છે. જીન સુમરો જીન ચિંતવો જીન ધાવો સુમને જીન ધ્યાયંત પરમ પદ લઈએ એક ક્ષણે. જીન સ્થાપનાથી સાલંબન ધ્યાન વડે નિરાલંબન પદ પામે છે એવી છે સ્થાપના. કરે સ્થાપના પછી ખૂબ વર્ણન કર્યું છે કેમ એક બ્રહ્મમયી કેમ ઉત્સવમયી કેમ સ્વયંમયી કેમ કેમ એ બહુ મહિમા કર્યો છે. શાસ્ત્રના આધાર લઈને પદો લીધા છે. જ્ઞાનાનંદમયી કેમ મહતમયી કેમ સર્વશોભામયી મહિમા કર્યો છે. સ્થાપના કેમ એટલે શું બ્રહ્મમય છે, શું જ્ઞાનમય છે, શું સ્વભાવમય છે, એમ શું એટલે એમ ખૂબ મહિમા. શું એની વાત કરવી, શું એની વાત કરવી, એવી પદ્ધતિથી શ્લોકો છે. બે શું છે આમાં એનો અર્થ નથી કર્યો. નવી પ્રતિમા એનો ખૂબ મોટો અર્થ કર્યો. ભગવાનની વાણીમાં આવે ત્યારે ખબર પડે કોઈ વાર તે દ્રવ્યને પોતાને અંદરથી ખબર પડે છે. એનો આત્મા અંદરથી ભણકારા મારે છે. ગુરુદેવનો દ્રષ્ટાંત લઈએ તો ગુરુદેવને બેન થઈએ તો પછી કહી છે, પણ એ પહેલા એમને ખબર હતી અંદરથી એ જાતના એમને ભણકાર આવતા હતા. બહુ શરૂઆતથી જયારે માર્ગ પલટો કર્યો ત્યાર પછી અંદરથી એ તો છે. એ તો અરિયંત છે. અરિયંતો જે સમીપ દર્શન થાય એને અરિયંત પદ તો આવે જ આવે, પણ હું તીર્થંકર થવાનો છું એમ ભણકાર આપતા હતા. અરંતમાં તો જેલમાં તો બે અર્યંત છે. તેરમાં ગુણ સ્થાન વર્તી કોઈ પણ જીવને અર્યંત કહેવાય. અને તીર્થંકર છે એને તીર્થંકર નામ પ્રકૃતિ અને તીર્થંકર ભૂત પ્રકૃતિ પ્રકૃતિનો ઉદય હોય છે. પહેલાં એનું નિબંધન થયું એટલે છદમસ્ત અવસ્થામાં, પછી તેરમાં ગુણ સ્થાને એનો ઉદય આવે ત્યારે તે પ્રકારના અતિશયો સમસ્ત્રણથી માંડીને બહારમાં બધા થાય છે ઉદય અને વાણી વગેરે ચાલે છે. અનેક પબ્લિકોને તરવાનું દેશનાનું એ નિમિત્ત થાય છે. એ પ્રકાર તીર્થંકર પણ એવું જે અંદરથી આવે છે નિર્મળ શુદ્ધ જ્ઞાનમાં, તે કેવળ જ્ઞાન જેવું શુદ્ધ ચોખ્ખું અને અફર હોય છે. એવો જ્ઞાન જેવું હોય છે એવો પ્રશ્ન શ્રીમદ રાજચંદ્રજીના વિષયમાં ગુરુદેવની સમક્ષ ચર્ચાનો છે. કોઈએ એમ કહ્યું પ્રશ્ન કરનાર મુક્ષ જ આપણા પ્રશ્ન કરતા મારી ઉપસ્થિતિ હતી આ ચર્ચા ચાલી કે શ્રીમદજીએ એમ કહ્યું છે કે હું એક ભવતારી છું. હવે એક ભવત બાકી રહ્યો છે દેવમાં, પછી પરમપદની પ્રાપ્તિ થશે અનુષભવમાં ચારિત્ર અંગીકાર થઈને સર્વજ્ઞ પદની પ્રાપ્તિ થશે. તો આ વાત એમણે સેના ઉપરથી લખી, એક કાવ્ય પોતે લખ્યું છે, અંગત કાવ્ય લખ્યું છે 1947માં સંકિત શુદ્ધ પ્રકાશન રે એમ કરીને એમાં છેલ્લી કડી આ લીધી છે. અંગત કાવ્ય લીધું છે તો સેના ઉપરથી દુખાય, એનું શું પ્રમાણ? લોકો તો પ્રમાણ માગે છે, ઓકે, જ્ઞાન પ્રમાણ, શ્રુત જ્ઞાન પ્રમાણ. ભલે કોઈ તીર્થંકરમાં એ વાત ન આવી હોય તો પણ તીર્થંકરના જ્ઞાનમાં, સર્વજ્ઞના સર્વ સર્વજ્ઞના જ્ઞાનમાં એવી વાત આવી છે. તારે એક આગમની સાક્ષી જોઈએ કે ત્યાં તારે અનંત સર્વજ્ઞની સાક્ષી જોઈએ? એ ચોપડીની સાક્ષી તારે બહુ વજનદાર છે કે અનંત સર્વજ્ઞની સાક્ષી સાક્ષી બહુ વજનદાર છે? અનંત સર્વજ્ઞ સાક્ષી છે. ત્યારે એવું પોતે કે કોઈ જ્ઞાની પોતાને વિશે જ્યારે આવું કહે, પ્રસિદ્ધ કરે, ત્યારે એના નિર્મળ શુદ્ધ જ્ઞાનમાં જે આવ્યું હોય છે તે કેવળ જ્ઞાનમાં જેવું ચોક્કસ આવે છે તેવું જ આવે છે, એમાં ફેર નથી પડતો. આ તો પોતાને માટે આવ્યું, પણ બીજાને માટે આવે. જ્ઞાન તો ભગવાન છે, જ્ઞાનને કોઈ મર્યાદા નથી, જ્ઞાનને કોઈ પહોંચે એવું નથી. બીજાના માટે આવે કે આનું આમ છે, એ બહુ સારી છે. હવે તો હાજર નથી ને એમના માત્ર શબ્દ દેહ છે એના ઉપરથી જ્ઞાન ને પહોંચ્યો. એ વાત થઈ ત્યારે એમ કહ્યું કે આ અંદરથી આવી છે. અત્યારે દેવલોકમાં ગયા છે ને ત્યાંથી નીકળીને ઝપટ કરશે આજે, એવા લક્ષણ અને ચિહ્ન અત્યારથી જોવામાં આવે. બહુ મોટી વાત છે. શુદ્ધ વિતરાગ માર્ગમાં જરાય આગું પાછું ચાલે તેમ નથી, તેમાં કોઈ બાંધછોડનો વિષય હોતો નથી. જેમ વસ્તુનું સ્વરૂપ છે, જેવું પોતાનું સ્વરૂપ છે, શુદ્ધ વિતરાગ તત્વ છે, પોતે પણ શુદ્ધ વિતરાગ તત્વ છે મૂળમાં. જેમ છે તેમ તેને જાણીને પ્રતીત કરે, નિર્વિકલ્પ પ્રતીત થાય તો એને સમ્યક દર્શન કહેવામાં આવે છે. તે સમ્યક દર્શન છે, જગતના શ્રેષ્ઠ છે, તે અપૂર્વ કલ્યાણકારી છે, અને કલ્યાણનું સર્વ કલ્યાણનું મૂળ હોય તો તે સમ્યક દર્શન છે. તેથી શાસ્ત્રો માં ઠામ ઠામ સમ્યક દર્શનનો મહિમા કરવામાં આવ્યો છે. અંતર શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિ પડી છે. આ સમ્યક દર્શન થતા જે દ્રષ્ટિ, જે દર્શન ચાલુ રહ્યું તે શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિ છે. હું આત્મા શુદ્ધ ત્રિકાળી શુદ્ધ છું, શુદ્ધ જ્ઞાનાનંદમય છું, એવી જે દ્રષ્ટિ પડી એટલે ચાલુ ને ચાલુ રહી છે, તે દ્રષ્ટિ વર્તમાન ભવને બગડવા દેતી નથી, એનો ભવ નહીં બગડે. તે દ્રષ્ટિ વર્તમાન ભવને બગડવા દેતી નથી અને આગામી ભવને વધવા પણ દેતી નથી. ભવને કાપનારી એ દ્રષ્ટિ છે, ભવને છેદનારી દ્રષ્ટિ છે. ભવ વધારનારી દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ છે, તે ભવ વધારનારી છે. સમ્ય દ્રષ્ટિ છે, સ્વભાવની દ્રષ્ટિ છે, એનાથી ભવ વધતો નથી. ચાલું કામ કરે છે, આ દ્રષ્ટિ ચાલું કામ કરે છે, કાર્યગત જ છે, પરિણમન સ્વરૂપ છે ને, પોતે સમ્યક દર્શન પોતે પરિણમન સ્વરૂપ છે, પોતાના સ્વભાવનો કૂટ લાગે છે એમાં. કોઈ ઔષધિને કૂટ આપવામાં આવે તો એ ઔષધિની શક્તિ છે એ પ્રબળ થાય છે, તેમ સમ્યક દ્રષ્ટિ જીવના પરિણમનથી એને સ્વભાવનો કૂટ લાગે છે અને એની સ્વભાવ શક્તિ પ્રબળ થાય છે, બળવાન થાય છે. એ ભવને બગડવા દેતી નથી, અથવા તો શુદ્ધતા એને પ્રગટપણે વિજાજ કરે છે, અથવા સમ્યક દ્રષ્ટિ જીવ તીવ્ર મુમુક્ષુ હોવાને લીધે ક્ષણે ક્ષણે સમયે સમયે અનન્ય ભાવે મોક્ષ પ્રત્યે ગતિ કરે છે, ગતિમાન છે, તેથી તેને ભવ વધવાનો પ્રશ્ન રહેતો નથી કે ભવ બગડવાનો પણ એને પ્રશ્ન રહેતો નથી. જે કોઈ જીવને જે ભવમાં સમ્યક દર્શન થયું તે જીવનો તે ભાવ તો સુધરી ગયો, પછી ચાર ગતિમાં ગમે ત્યાં હોય. એ ભાવને બગડવા દેતી નથી, ભાવને વધવા પણ દેતી નથી. અકષાય સ્વભાવનું ભાન છે, તેથી ચાલતા આંશિક કષાયો ઉપર જ્ઞાનનો કંટ્રોલ આવી જાય છે. સાધક આત્માને પોતાના ચાલતા રાગાંશો ઉપર કંટ્રોલ છે, કંટ્રોલિંગ વાલ છે, જ્ઞાન છે એનું, સમ્ય જ્ઞાન છે, કંટ્રોલિંગ વાલ છે. જેમ ઘોડો લગામમાં હોય, ઊભો રાખી દેવાય ગમે ત્યારે, તેમ એ સંવિજ્ઞાન રૂપી લગામમાં પરિણમે છે. મર્યાદા બહાર એનો કશાય કદી જતો જાગૃત છે. નીચે વિશે જ્ઞાનીની દ્રષ્ટિ સંસારથી છૂટવાની છે, 795. તેથી રાગ રહિત નિવૃત્ત સ્વભાવની મુખ્યતા ભાવના અને આદર માટે સાવધાન છે. સાવધાન કહો કે જાગૃત કહો, એની સાવધાની છે. ઉપયોગથી બધું એનું કાર્ય ચાલે છે, ક્યાંય અણઉપયોગે ચાલે છે એમ બધું. સૂક્ષ્માથી સૂક્ષ્મ જ્ઞાન સ્વભાવને આત્મ સ્વભાવને જે જ્ઞાને ગ્રહણ કર્યું તે જ્ઞાનની પ્રયોજનભૂત વિષયમાં એટલી સૂક્ષ્મતા થાય છે કે એ પોતાના સર્વ પરિણામોને વિશે જાગૃત હોય છે, એની સાવધાની હોય છે, એનો ઉપયોગ હોય છે. ઉપયોગ બહાર કાંઈ જાતો નથી, તેથી એને વધુમાં વધુ પોતાના આંશિક દોષોની ખબર એને પડે છે, બીજાને પડતી નથી. અને એ ખબર પણ એને છે, દોષો ટળે એમાં એ કાર્યગત થાય છે. માત્ર જાણે છે એમ નહીં, પણ જાણતા એને ત્યાગે છે, જાણતા એને છોડે છે, એવું જાણવા સાથે વલણ પણ કામ કરે છે. જાણવું એમાં બહુ ફેર છે. અને જુદી જુદી ભૂમિકામાં જ્ઞાન પ્રયોજનભૂત કાર્ય જુદા જુદા ઢંગથી જુદા જુદા તબક્કે કરે છે. એક દ્રષ્ટાંત લઈએ કે કોઈ એક અનાદિ મિથ્યા દ્રષ્ટિ સ્વરૂપનો નિશ્ચય કરવા જાય છે ત્યારે તેનું જ્ઞાન મારું સ્વરૂપ ખરેખર કેવું છે એના સંશોધક ભાવે પ્રવર્તે. જ્યારે જ્ઞાનમાં પ્રતિભાસે છે કે હું આવો ત્રિકાળ શુદ્ધ અનંત સામર્થ સ્વરૂપ છું, ત્યારે તે જ્ઞાન નિશ્ચય રૂપે પ્રવર્તે છે, જાણે પણ છે અને નિશ્ચય પણ કરે છે. તે જીવ આગળ વધે છે ત્યારે તે સ્વપર પદાર્થોને જાણે છે, સ્વપર પ્રકાશ થઈને ત્યારે તે જાણે પણ છે અને પોતાનું સ્વસંવેદન પણ કરે છે. વિતરાગી જ્ઞાનમાં સ્વપર પદાર્થો ઝળકે છે, જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. તો સ્વની અપેક્ષા એ બીજા પદાર્થો પર છે અને પરની અપેક્ષા એ પોતાનો પદાર્થ સ્વ છે. એમ સ્વ અને પરની સિદ્ધિ નિરીક્ષાથી છે, અપેક્ષાથી છે. સ્વ અને પરની સિદ્ધિ તો એ અપેક્ષાથી છે, પણ જ્ઞાનમાં જે અનુભવ છે એ અનુભવથી પોતાની પરમ સિદ્ધિ છે. આ તો સ્વપરની સિદ્ધિ કરી, હવે જે અનુભવ છે એનાથી તો પરમ સિદ્ધિ છે. જ્ઞાન એ કરે કેટલું કેટલું કામ કરે છે. આમ જુદા જુદા તબક્કે જ્ઞાનનું જે કાર છે, કહેવાય જ્ઞાન, બધું જ્ઞાન જ છે. બીજા પદાર્થને જાણતું પણ સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન સ્વસંવેદનમાં રહીને જાણે છે, એટલે સ્વને જાણતું, સ્વને વેદતું પરને જાણે, એવી સ્થિતિ ત્યાં જ્ઞાન છે. વિક્ષાથી સ્વપરની સિદ્ધિ છે અને અનુભવથી આત્મસિદ્ધિ છે. આત્મા સદાય છે ત્યાં. બહુ વાતો કીધી છે, બહુ પ્રકાશમાં બહુ ઉદાહરણ ઘણું છે. દુનિયા કહે છે છે ને, પરિણતિ છે ને, પરિણતિ છે ને, એ કન્ટિન્યુઅસ રહેતા. ઉપયોગ ભલે કન્ટિન્યુઅસ ના રહે, ઉપયોગમાં તો જયારે સ્વસંવેદન આવે ત્યારે ઉપયોગમાં પરનું જાણવું બંધ થાય. એમ તો ઉપયોગ તો એક કાળે એક જ્ઞેયને અવલંબી શકે, બે જ્ઞેયને ઉપયોગ દ્વારા ન અવલંબી શકાય, એવું ઉપયોગની મર્યાદા છે છદ્મસ્થને. પણ પરને જાણવાના ઉપયોગના કાળમાં માત્ર એકનું પરને જાણવું થાય છે, કે માત્ર પરનું પૂરેપૂરું પરાવલંબન છે કે નહીં? સાધક જીવને નથી. સાધક જીવ તો સ્વસંવેદનમાં રહીને પરને જાણે છે, એવી સાધક દશા છે. વિષય ક્યાંય નથી. સ્વસંવેદનમાં રહીને પરને, પરનું જાણવું, પર સંબંધિત વ્યવહારિક કાર્યો થવા થવા જોઈએ થવા. તો એમાં સામાન્ય રીતે બાહ્ય દ્રષ્ટિ તો બાહ્ય કાર્યોને અને બાહ્ય ભાવોને જોવે છે, અંતર્વેદનને તો જોઈ શકતા નથી. એટલે જ્ઞાનીની મૂળ અવસ્થાને નહીં જાણતા તે જ્ઞાનીને ઓળખી શકતા. અને એ મૂળ અવસ્થા છે તે મુખ્ય પરિણમન છે. સાધક દશાનું તે મુખ્ય પરિણમન છે. એ મુખ્ય પરિણમન હોવાથી એના ઉપર વજન, એનો રસ, એની મુખ્યતા એ એટલી હદે છે. અને બાકીનો ભાગ ઉપયોગાત્મક હોય તો એટલું બધું ગૌણ છે કે એ નહીવત છે. સિંહજીએ એક વાર એવું લખ્યું છે, કે અમે દેહધારી છીએ કે કેમ તે માન માંડ યાદ કરીએ ત્યારે ખ્યાલમાં આવે છે. એની પરિણતિમાં આત્મમયતા, આત્મામય પણ કેટલું અધિકપણે જોરથી કામ કરે છે કે દેહ ને ભૂલી જાય છે. દેહ અમારે છે કે કેમ, નજીકમાં પાડોશી છે કે નહીં એમ જેમ ભૂલી જાય, દેહ ને ભૂલી જાય છે. હજી તો ગ્રહસ્થ દશામાં આત્મ સાધક પણ આવે છે. મુનિ દશામાં દેહાતીત દશા કેવી હોય છે, પદ્મ પ્રબંધારી દેવ લખે છે નિયમ સારમાં કે પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહીત મારા યોગનો ફેલાવ પાંચે ઇન્દ્રિયોમાંથી શૂન્ય થઈ ગયો છે. તેથી દેહ ઉપરના જે અસર છે, ઠંડી ગરમી વરસાદ, ધોધમાર વરસાદ પડતો હોય, જંગલમાં ધ્યાનસ્થ અવસ્થામાં હોય, કેમ કે એને દેહનો ઉપયોગ જાણે કે ચાલ્યો ગયો છે, એ કેટલી હદે આત્મામાં પ્રવર્તે છે અને બહારથી કેટલો ખસો છે, સાધારણ પ્રાણીને તો એનું અનુમાન કરવું મુશ્કેલ પડે એવી મુનિ દશા એને મુનિ દશા કહે છે. એ મુનિઓ જિનેન્દ્ર થાય છે. એવા મુનિઓ અંતર્મુખ જો સ્થિર થાય, જેમ તમને ગ્રહણ કરે છે એનું કામ. જ્ઞાન સ્વભાવના અનાદરથી જે કર્મો બંધાયા ભૂતકાળમાં અજ્ઞાન દશામાં, મિથ્યા દ્રષ્ટિપણામાં, મિથ્યા જ્ઞાનની દશામાં સર્વજીવોને પોતાના જ્ઞાન સ્વભાવનો અનાદર વર્તે છે. સર્વ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવોને ખરેખર નિશ્ચયથી અનાદર વર્તતો હોય તો એ પોતાના જ આત્માનો અનાદર છે. કોઈ બીજાનો વિરોધ કરતો નથી, કરી શકતો પણ નથી, એ તો વ્યવહારથી એમ ભૂલાય છે. ઉચ્ચાર વસ્તુતાએ અજ્ઞાની જીવ પોતાના સ્વરૂપનો વિરોધ કરે છે, આ સિવાય કાંઈ કરી શકતો નથી. જ્ઞાન સ્વભાવના અનાદરથી જે કર્મો બંધાયા ભૂતકાળમાં, તે કર્મોને જ્ઞાન સ્વભાવની ભાવના વડે સમ્યક દ્રષ્ટિ નાશ કરી નાખે છે. તે કર્મો ઉદયમાં આવે તો પણ જ્ઞાન સ્વભાવની ભાવનાથી એનો નાશ કરે છે. આ અનુકૂળતા કે પ્રતિકૂળતાનો ઉદય આવે પૂર્વ કર્મ, પૂર્વમાં અજ્ઞાન ભાવે બાંધેલા કર્મો તો જ્ઞાને જોવે છે કે હું ઉદયથી ભિન્ન છું. આ ઉદય સાથે ખરેખર મારે લાગતું વળગતું નથી, હું જ્ઞાતા દ્રષ્ટા છું એમ સ્વરૂપની ભાવના અને સ્વરૂપના વેદનથી તેને તે નિષ્ફળ કરે છે. એટલે કે ફરીને એવા નવા કર્મો બંધાય એવા ભાવે પરિણમતા. જ્ઞાન સ્વભાવના અનાદરથી જે કર્મો બંધાયા ભૂતકાળમાં, તે કર્મોને જ્ઞાન સ્વભાવની ભાવના વડે વર્તમાનમાં જે જ્ઞાન સ્વભાવની ભાવના છે એમાં અહંપણાનું જે જોર છે એ એની ભાવના છે, અથવા એનું પુરુષાર્થ છે. એ જ્ઞાન સ્વભાવના પુરુષાર્થ વડે સમ્યક દ્રષ્ટિ તેનો નાશ કરી નાખે છે. એને ભોગવીને નાશ કર્યા એમ કહો કે એને વણ ભોગવીને નાશ કર્યા એમ કહો, જે કહેવું હોય તે કહો, એનો નાશ થયો એ બરાબર છે. ભિન્ન પડ્યા અંદરથી માટે એને એનો ભોગવતો નથી એમ કહેવાય છે. અને બાહ્ય દ્રષ્ટિમાંથી એ ઉદય એને એની સાથે સંબંધ ધરાવતો હોવાથી અને બીજા સાથે સંબંધ નહીં ધરાવતો હોવાથી એને ભોગવાઈ ગયો એમ પણ કહેવામાં આવે. શું થયું કે ભાઈ લેણદાર આવ્યા હતા અને લેણું લઈ ગયા, ખાતું કર્યું તો એને ભોગવીને નાશ કર્યો એમ પણ અપેક્ષા એક ન્યાય લાગુ કરી શકાય છે. અંદરમાં એનાથી ભિન્ન રહી ગયા છે તો એને એને ભોગવ્યા નથી એમ પણ કહેવામાં આવે છે. સમ્યક દ્રષ્ટિને પૂર્વે અજ્ઞાન દશામાં કોઈ નરકાદીનું આયુષ બંધાઈ જાય, ભગવાન મહાવીર સ્વામી ના એ સમકાલીન છે, ત્રૈણિક રાજા નો ભાવ એ આત્મા નો ભગવાન મહાવીર સ્વામી તીર્થંકર પણ બિરાજમાન હતા ત્યારના રાજગૃહમાં એમની રાજધાની હતી. 2500 વર્ષ થયા એટલે આજે પણ એના કિલ્લાના અવશેષો દેખાય છે, પુરાતત્વો ત્યાં બોલવાનું. નામ ત્યાં રાજાનું બે નામ છે, બીજું નામ બિંબિસાર, બિંબિસાર બરાબર છે. જંગલમાં મુનિરાજ ધ્યાનમાં હતા ત્યારે અવગણ કરે છે, દ્વેષ કરે છે, એમના પ્રત્યે ઉપસર્ગ કરે છે, મરેલો સર્પ ગળામાં નાખે અને સાતમી નારકીનું આયુષ બાંધે, ઉત્કૃષ્ટ પાપ કરે છે, કસાય ઉત્કૃષ્ટ થઈ ગયો ત્યાં. વિતરાગી મુનિ ભાવલિંગી સંત એને પ્રતિકૂળતા આપવાના પરિણામ સાતમી નારકીનું તાપ બાંધે છે. એ તો ચિત્ર સામે આવે તો જોઈ શકે છે. કરુણા ને પાત્ર છે ત્યાર પછી એ આત્મા બદલે છે. તીર્થંકર દ્રે પણ જે પરિણામ કર્યા એમાં જે કર્મ બંધાઈ ગયું હોય એવા પ્રકારનું જેને નિદ્ધત નિકાસી કેવો શાસ્ત્રમાં કહેવામાં આવે છે. સર્વથા છૂટે નહીં, ફેરફાર થાય તો મોડું પાતળું થાય, ગતિ ફરે એક નિકાસી છે, ગતિ ન ફરે. શાસ્ત્રમાંથી પહેલી સુધી આવ્યા પરિણામ કર્યા તો પહેલી એ તો જાવું જાણને જાવું એમાં કોઈ ફેર પડતો, પણ છતાં ત્યાં તીર્થંકર ગોત્ર બાંધે છે. ક્ષેત્ર નરક નું છે અને ગોત્ર બાંધે છે જયારે આવતી 24 શરૂ થશે ત્યાં 84,000 વર્ષ પછી 84,000 વર્ષ પછી 84,000 વર્ષ પછી 81,000 વર્ષ પછી લક્ષ્મણ પણ તીર્થન કરવા માં રાવણ પણ બે ત્યાં
સીતા
જીવો નો એ બધી પરિણામો ની વિચિત્રતા એમ પ્રસિદ્ધ કરે છે. કે પરિણામો ઉપરથી તારું લક્ષ હટાવ અને ધ્રુવમાં તારા લક્ષને આવા મહાપુરુષોના આ વિચિત્ર પરિણામ થયા. શુદ્ધ પરમાત્મ પદ માં દ્રષ્ટિ ને સ્થાપ નું પરિણામ ને લગાવ, પરિણામ ના ભરોસે કદી પરિણામ ને રાખીશ નહી, એમાંથી એ નીકળે. ગુરુદેવ ની વિશેષતા એ છે જેમના પ્રત્યે મનુષ્ય અને અત્યારે ભક્તિ નો ઉપકાર નું કારણ શું છે, એમની ભાવિ નજીકની પૂર્ણ પર્યાય ને વર્તમાનમાં પૂજન અર્ચન નો લાભ લેવામાં આવશે. સમ્યક દ્રષ્ટિને પૂર્વે અજ્ઞાન દશામાં કોઈ નરકાદીનું આયુ ઠંડાઈ જાય, પણ સમ્યક દર્શન સહિત નરકાદીનું આયુષ બંધાય જ
નહીં.
સમ્યક દર્શન પ્રાપ્ત થઈ ગયા પછી જો આયુષનો બંધ પડવાનો હોય તો નવો બંધ મનુષ્ય હોય તો દેવનો જ પડે અને દેવ હોય તો મનુષ્યનો જ પડે, હોય તો દેવનો પડે. નિશ્ચિતપણે બીજી એમાં કોઈ ફેરફાર થાય
નહીં.
એમ આયુષની જે નવા કર્મની એન્ટ્રી પડે છે એમાં આવો નિયમ છે, અને પરિણામ પણ એ નિયમ સિદ્ધ થાય એ અનુસાર જ તે સમ્યક દ્રષ્ટિ આત્માના પરિણામ રહે છે. બીજી રીતે પરિણામ થતા નથી, બીજા પ્રકારે પરિણામ થતા નથી. તેથી સમ્યક દ્રષ્ટિને નવા આયુષનું નરક આદિ નરક અને તિર્યન છે અને મનુષ્ય ત્રણેય ન પડે. જો મનુષ્ય હોય તો એને નવા મનુષ્યનું ન પડે, મનુષ્યનું બંધાય, તિરંચાયુ ન બંધાય અને નરકાયુ ન બંધાય. એને નિયમથી દેવાયુ જ બંધાય. દેવ હોય તો એને નવા દેવનું ભોગ આયુષ ન બંધાય, એને મનુષ્યનું જ આયુષ બંધાય. એને તિરંચ નારકી કે દેવ ત્રણ માંથી ન બને, તેમ નારકીને નારકીનો બંધ ન પડે, નારકીમાંથી સીધો કોઈ દેવમાં જાય નહીં, સમ્યક દ્રષ્ટિ હોય તો એને તિર્યંચાયુનો બંધ ન પડે. એ નિયમથી મનુષ્ય થાય, બીજું કાંઈ નહીં. આવો સમ્યક દર્શનનો મહિમા છે. સમ્યક દર્શન હોતા સમ્યક દર્શનના સદભાવમાં આવા જ પરિણામની સ્થિતિ થાય, અને બીજા પ્રકારે પરિણામની સ્થિતિ થઈ શકતી નથી. કરવા નહીં કરવાનો પ્રશ્ન નથી, આમ જ થાય ને બીજી રીતે થાય ને એમ કહેવાય.
બરોબર,
એ સહજ છે. એવો જ કોઈ પરિણામ સંબંધીનો આત્મામાં નિયમ છે, ધર્મ છે, સિદ્ધાંત છે કે બીજા પ્રકારે કરવું હોય તો થઈ નથી, આમ જ થાય, બીજી રીતે થાય. એ સમ્યક દર્શનનું કારણ છે, મૂળમાં સમ્યક દર્શનનું કારણ છે. સમ્યક દર્શનનો એવો નવો નિર્માણ છે જે સિદ્ધ પદમાં અનંતકાળ સુધી સિદ્ધ પદને પણ કાર્ય રાખે.
જય હો વિચરાગી દિગંબર ધાર મણો જય હો.